એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ઇતિહાસના એક બહુ જ નિર્ણાયક સમય પર નજર નાખે છે. બાર્બારા ડબલ્યુ ટકમેનનું પુસ્તક ધ પ્રાઉડ ટાવર, યુદ્ધ પૂર્વેનું વિશ્વ 1890-1914.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર મહત્વનું છે, કારણ કે તે પહેલા વિશ્વયુદ્ધ પહેલાંના જે 25-એક વર્ષ હતા ને, એ સમયને બરાબર તપાસે છે. ઘણા લોકો તો એમ જ માને છે કે એ સમયે એટલે લા બેલ ઇપોક, સુંદર યુગ, શાંતિ અને સમૃદ્ધિનો, જાણે સોનેરી કાળ.
હા, પણ શું એ ખરેખર એટલો સોનેરી હતો કે પછી ખાલી દેખાવ જ હતો? ટકમેન આજ સવાલ ઉઠાવે છે, બરાબર ને?
બિલકુલ. એ કહે છે કે આ જે ભવ્ય દેખાતો મિનારો હતો, પેલો પ્રાઉડ ટાવર, એની નીચે તો ઊંડા તણાવ હતા. સામાજિક સંઘર્ષો, વિચારોનો ટકરાવ, અને પેલું જે ભયાનક તોફાન આવવાનું હતું ને 1914નું, એના બીજ તો ક્યારના રોપાઈ રહ્યા હતા.
અચ્છા.
અને આ સમજણ મને લાગે છે કે આજે પણ એટલી જ જરૂરી છે.
કેમ?
કારણ કે જુઓ ને, આજે પણ આપણે જોઈએ છીએ રાષ્ટ્રવાદનો ઉદય, સમાજમાં ધ્રુવીકરણ વધતું જાય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા. આ બધું જોઈને આ પુસ્તક યાદ અપાવે છે કે આવા જ પરિબળો ભૂતકાળમાં કેવી મોટી તારાજી નોતરી ચૂક્યા છે.
સાચી વાત છે. તો ચાલો શરૂ કરીએ. આ પુસ્તક અને એના લેખિકા બાર્બરા ટકમેન વિશે થોડું જાણીએ. 20મી સદીના, એમ કહી શકાય કે સૌથી વધુ વંચાયેલા અને સન્માન પામેલા ઇતિહાસકારોમાંના એક. અને રસપ્રદ વાત એ છે કે એમની પાસે કોઈ ફોર્મલ પીએચડી જેવી ડિગ્રી નહોતી.
હા, એ જ તો, સ્વશિક્ષિત હતા, જાતે જ અભ્યાસ કરીને આટલું મોટું નામ બનાવ્યું.
અને એમની લખવાની સ્ટાઇલ પણ એમ કહેવાય છે કે અલગ હતી.
અરે, બહુ જ અલગ. એમની ખાસિયત જ એ હતી, ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજાને લડાઈઓ નહીં, એ ઐતિહાસિક ઘટનાઓને એકદમ જીવંત બનાવી દેતા. પાત્રો, એમની લાગણીઓ, નાટકીય પ્રસંગો, જાણે વાર્તા વાંચતા હોઈએ એવું લાગે.
મતલબ શુષ્ક ઇતિહાસને રસાળ બનાવવાની કળા હતી એમની પાસે.
બરાબર. અને એ પણ પાછું ઊંડાણ જાળવી રાખીને, એમને એમ નહીં કે ખાલી વાર્તા જ કહી દીધી, વિશ્લેષણ પણ એટલું જ મજબૂત. એટલે જ તો એમને 2 વાર પુલિત્ઝર પ્રાઇઝ મળ્યો છે, એક તો પેલું ધ ગન્સ ઓફ ઓગસ્ટ માટે.
હા, એ પણ એમનું જબરદસ્ત પુસ્તક. પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ એનું વર્ણન, અને એમ કહેવાય કે ધ પ્રાઉડ ટાવર એ ધ ગન્સ ઓફ ઓગસ્ટની જાણે કે પ્રસ્તાવના જેવું છે.
હા, બૌદ્ધિક પ્રસ્તાવના કહી શકાય. જો ગન્સ ઓફ ઓગસ્ટ સમજાવે કે યુદ્ધ કેવી રીતે શરૂ થયું, તો આ પુસ્તક પ્રાઉડ ટાવર એ સમજાવે છે કે એ શા માટે થયું, એની પાછળના કારણો શું હતા.
અચ્છા.
એ માત્ર રાજકારણ કે લશ્કરી બાબતો પર જ નથી અટકતા, એ સમયનો સમાજ કેવો હતો, સંસ્કૃતિ, કળા, વિચારધારાઓ, રાષ્ટ્રવાદ, અરાજકતાવાદ, સમાજવાદ, લોકોના મનમાં શું ચાલતું હતું, એ બધું જ તપાસે છે. એ સમજતા હતા કે ઇતિહાસ ખાલી મોટા નિર્ણયોથી નથી બનતો, લોકોના જુસ્સા, એમના ડર, એમની ભૂલોથી પણ બને છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ધ પ્રાઉડ ટાવર શું કહેવા માંગે છે?
એનો સૌથી મોટો અને કેન્દ્રીય મુદ્દો એ છે કે 1914 પહેલાંનો યુરોપ, જેને આપણે ઘણીવાર સુવર્ણયુગ કહીએ છીએ, એ એક ભ્રમ હતો. મતલબ ઉપરથી ભલે શાંતિ દેખાતી હોય, પ્રગતિ થતી હોય, બધું ભવ્ય લાગતું હોય, પણ અંદરખાને સમાજ ઊંડા વિરોધાભાસોથી ભરેલો હતો. જબરદસ્ત ઉર્જા હતી, પણ સાથે સાથે વિનાશક શક્તિઓ પણ ઉકળી રહી હતી, જેમ કે રાષ્ટ્રવાદનો જે જુવાળ હતો, પછી વર્ગો વચ્ચેનો સંઘર્ષ, અરાજકતાવાદીઓ જે રાજ્યને જ નહોતા માનતા, અને અમુક વિચારધારાઓ એવી હતી જે તર્ક કરતા બળ અને લાગણીને વધુ મહત્વ આપતી હતી. આ બધું વર્ષોથી ચાલતું હતું.
એટલે પેલો જે ગરવીલો મિનારો હતો, એ દેખાવમાં ભલે મજબૂત હોય, પણ પાયામાંથી જ ખોખલો થઈ રહ્યો હતો.
બરાબર. તકમેન એ જ કહે છે કે 1914માં જે મહામારી આવી, એ કંઈ અચાનક નહોતી થઈ ગઈ, એ તો આ અંદરના સળાનું જ પરિણામ હતું. અને હા, પુસ્તક કોઈ એક સળંગ વાર્તાની જેમ નથી લખાયું, એમાં 8 અલગ અલગ નિબંધો છે.
ઓ, એટલે ચેપ્ટર નહીં, નિબંધ.
હા, નિબંધો. દરેક નિબંધ કોઈ એક ચોક્કસ પાસા પર ફોકસ કરે છે, ક્યારેક કોઈ દેશ પર, જેમ કે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, ક્યારેક કોઈ વિચારધારા પર, અરાજકતાવાદ કે સમાજવાદ, ક્યારેક કોઈ મોટી ઘટના પર, પેલો ડ્રેફસ કાંડ કે હેગ શાંતિ પરિષદો, આ બધા ટુકડાઓને જ્યારે આપણે સાથે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે 1914 પહેલાંનું વિશ્વ ખરેખર કેવું હતું. જટિલ, અસ્થિર, ઊર્જાથી ભરપૂર, પણ એટલું જ વિસ્ફોટક.
બરાબર. તો ચલો આમાંથી અમુક મુખ્ય ઉદાહરણો લઈએ જેથી વાત વધુ સ્પષ્ટ થાય. શરૂઆત કરીએ બ્રિટનના શાસક વર્ગથી, જેમને ટખમેન પેટ્રિશિયન્સ કહે છે. આ લોકો તો પેલી ટાવરની ટોચ પર જ બેઠા હતા, ખરું ને?
હા, બિલકુલ. એ પરંપરાગત કુલીન વર્ગ, લોર્ડ સેલિસબરી જેવા નેતાઓ, એમની પાસે પુષ્કળ સંપત્તિ હતી, રાજકીય પકડ હતી, અને એમને પૂરો વિશ્વાસ હતો કે બ્રિટિશ સામ્રાજ્ય પર રાજ કરવાનો એમનો જ હક છે, જન્મસિદ્ધ અધિકાર. પણ ટકમેન એ પણ બતાવે છે કે આ વર્ગ સમય સાથે બદલાઈ નહોતો રહ્યો. લોકશાહી વધી રહી હતી, મજૂર સંગઠનો માંગણીઓ કરી રહ્યા હતા, નવા વિચારો આવી રહ્યા હતા. આ બધું એમને કાં તો સમજાતું નહોતું, કાં તો એની ચિંતા કરતા હતા, અથવા તો અવગણના કરતા હતા. એમનો પેલો ભવ્ય કિલ્લો એ અંદરથી જાણે પોલો થઈ રહ્યો હતો. એ જૂના જમાનાના હતા અને નવો જમાનો જે પડકારો લઈને આવ્યો હતો એની સામે એ લાચાર હતા.
અને આ એક છેડો, તો બીજો છેડો સમાજની બિલકુલ બહાર ઉભેલા પેલું અરાજકતાવાદીઓનું જૂથ, એનાર્કિસ્ટ.
ટકમેન એમના પર પણ એક આખો નિબંધ લખે છે.
હા, અને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અરાજકતાવાદીઓ એટલે કોણ? જે રાજ્ય, ચર્ચ, ખાનગી મિલકત કોઈ પણ પ્રકારની સત્તાને સ્વીકારતા જ નહોતા. સંપૂર્ણ વિરોધ.
અચ્છા.
અને એમનું માનવું હતું કર્મ દ્વારા પ્રચાર, એટલે કે હિંસા કરીને સમાજનું ધ્યાન ખેંચો. એ સમયે યુરોપ અને અમેરિકામાં ઘણા રાજાઓ, પ્રમુખો, નેતાઓની હત્યાઓ થઈ. ટકમેન કહે છે કે આ લોકો સંખ્યામાં ભલે ઓછા હતા,
પણ એ સમાજમાં જે ઊંડો અસંતોષ હતો, જે નિરાશા હતી, જેવી લાગણી હતી કે બધું જ ભ્રષ્ટ છે, એનું પ્રતીક હતા. ટકમેન એમને સદીના છૂટાછવાયા તોપગોળા કહે છે. મતલબ એ ખાલી ગુનેગાર નહોતા, એ સમાજના કોઈ ઊંડા રોગના લક્ષણ જેવા હતા.
વાહ. એક તરફ સત્તાનું પોલાપણું અને બીજી તરફ એને ઉખાડી ફેંકવાની હિંસક વૃત્તિ. ખરેખર વિરોધાભાસ તો દેખાય જ છે. હવે જરા ફ્રાન્સની વાત કરીએ, અને પેલો કુખ્યાત ડ્રેફસ અફેર, એણે તો આખા દેશને હલાવી નાખેલો ને.
હાસ્તો. અને ટકમેન એને ખાલી એક જાસૂસીનો કેસ નથી ગણતા, એને ફ્રેન્ચ સમાજનો અને કદાચ આખા યુરોપનો એક્સરે માને છે. એનાથી સમાજના બધા ઊંડા ચીરા દેખાઈ ગયા.
કઈ રીતે?
એક યહૂદી લશ્કરી કેપ્ટન આલ્ફ્રેડ ડ્રેફસ, એના પર દેશદ્રોહનો ખોટો આરોપ મુકાયો. અને બસ આ એક મુદ્દા પર આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક તરફ ન્યાય, સત્ય, વ્યક્તિના અધિકાર, બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરની આબરૂ, ચર્ચનું માન.
ઓ બાપરે.
આ કેસે ફ્રાન્સમાં છુપાયેલો યહૂદી વિરોધ ખુલ્લો પાડી દીધો. આક્રમક રાષ્ટ્રવાદ કેવો હોય એ બતાવ્યું, સત્તાનો દુરુપયોગ કેવો થાય એ દેખાડ્યું. એણે સાબિત કર્યું કે સમાજ અંદરથી કેટલો તૂટેલો હોઈ શકે છે અને કેવી રીતે તર્ક પર લાગણીઓ હાવી થઈ જાય છે. આ એક ચેતવણી જેવી ઘટના હતી કે સમાજનું બંધારણ કેટલું નાજુક હોય છે.
અને આ બધાની વચ્ચે પેલું જર્મની એક નવી મહાસત્તા તરીકે ઉભરી રહ્યું હતું. એની તાકાત અને એની મહત્વાકાંક્ષા પણ ચિંતા કરાવે એવી હતી. ટિકમન જર્મન સંસ્કૃતિ અને એમના લશ્કરી જુસ્સા વિશે શું નોંધે છે?
ટિકમન જર્મનીને એક અપાર શક્તિ અને ઉર્જાવાળા દેશ તરીકે જુએ છે. ઇન્ડસ્ટ્રીમાં આગળ, વિજ્ઞાનમાં સિદ્ધિઓ, ફિલોસોફીમાં નિત્સે જેવા વિચારક, સંગીતમાં રિચાર્ડ સ્ટ્રોસ જેવા કલાકાર, ઘણું બધું હતું. એમ બીજો એનું નેતૃત્વ હતું. પછી રાષ્ટ્ર તરીકે થોડી અસલામતીની ભાવના પણ હતી, અને નિત્સેના જે વિચારો હતા ને, વિલ ટુ પાવર, સત્તા મેળવવાની ઈચ્છા, એનું ખોટું અર્થઘટન થયું. આ બધાને લીધે જર્મનીમાં લશ્કરવાદનો એક જણે સંપ્રદાય જેવો ઊભો થઈ ગયો.
લશ્કરનો સંપ્રદાય?
હા. એવી માન્યતા ઘર કરી ગઈ કે જર્મનીનું નસીબ જ યુદ્ધ લડીને યુરોપ પર વર્ચસ્વ જમાવવાનું છે. આખું સાંસ્કૃતિક વાતાવરણ જેવું બની ગયું હતું, જે શાંતિ અને સહકારને બદલે સંઘર્ષને પ્રોત્સાહન આપતું હતું. જમીન તૈયાર થઈ રહી હતી યુદ્ધ માટે.
તો આપણે જોયું કે જૂનો શાસક વર્ગ નબળો પડી રહ્યો છે, સમાજમાં વિસ્ફોટક તત્વો છે, દેશો અંદરથી વહેંચાયેલા છે. આક્રમક રાષ્ટ્રવાદ વધી રહ્યો છે. શું આ બધાની સામે કોઈ આશાનું કિરણ નહોતું? જેમ કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટેના પ્રયાસો, સમાજવાદ જેવી વિચારધારા.
ટકમેન એ પણ જુએ છે, પણ સાચું કહોતો એમાંય નિરાશા જ દેખાય છે. હેગ શહેરમાં બે મોટી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદો ભરાઈ હતી. મોટી મોટી વાતો થઈ નિઃશસ્ત્રીકરણની, આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવાની.
હા, એ તો સારું કહેવાય ને.
કહેવા ખાતર ટકમેન એને રીતસરનો દંભ ગણાવે છે, કારણ કે જે સમયે આ પરિષદો ચાલતી હતી એ જ સમયે બધા મુખ્ય દેશો, ખાસ કરીને બ્રિટન અને જર્મની, ઇતિહાસની સૌથી મોટી હથિયારોની દોડમાં લાગેલા હતા. એકબીજાથી ચડિયાતા જહાજ, તોપો, બંદૂકો બનાવવાની હોડ લાગી હતી. એટલે વાતો શાંતિની, પણ તૈયારી યુદ્ધની.
ઓહ, અને સમાજવાદીઓનું શું થયું? એ લોકો તો એમ માનતા હતા ને કે દુનિયાભરના કામદારો એક છે, રાષ્ટ્ર રાજ્ય કરતા વર્ગ વધુ મહત્વનો છે, અને તેઓ યુદ્ધનો વિરોધ કરશે.
હા, એ એમની મોટી આશા હતી. બીજું આંતરરાષ્ટ્રીય, સેકન્ડ ઇન્ટરનેશનલ નામનું એમનું સંગઠન હતું. જીન જોરેસ જેવા નેતાઓ હતા ફ્રાન્સમાં, જે શાંતિ માટે બહુ પ્રયત્ન કરતા હતા. પણ પુસ્તકનો છેલ્લો અને કદાચ સૌથી દુઃખદ નિબંધ એ જ બતાવે છે કે જ્યારે ખરી કસોટીનો સમય આવ્યો ત્યારે શું થયું.
શું થયું?
31 જુલાઈ 1914, યુદ્ધ શરૂ થવાની બરાબર આગલી સાંજે, પેરિસમાં જીન જોરેસની એક કટ્ટર રાષ્ટ્રવાદીએ ગોળી મારીને હત્યા કરી દીધી.
અરે રામ.
અને બસ પછી તો થોડા જ દિવસોમાં ચિત્ર પલટાઈ ગયું. જર્મની હોય, ફ્રાન્સ હોય, બ્રિટન હોય, બધે જ સમાજવાદી પક્ષો રાષ્ટ્રવાદના પૂરમાં તળાઈ ગયા. એમણે પોતપોતાની સરકારોના યુદ્ધના પ્રયાસોને ટેકો આપી દીધો. પેલો જે આંતરરાષ્ટ્રીય ભાઈચારો હતો કામદારોનો, એ રાષ્ટ્રવાદ સામે ટકી ન શક્યો. ટોકમેન લખે છે ને કે જ્યારે પસંદગીની ક્ષણ આવી ત્યારે કામદારોનો આંતરરાષ્ટ્રીયવાદ રાષ્ટ્રવાદના ભરતીના મોજામાં ડૂબી ગયો. શાંતિની જે છેલ્લી આશા હતી એ પણ ખતમ.
ખરેખર બહુ નિરાશાજનક ચિત્ર છે. તો આ આખી વાત પરથી, આ પુસ્તકમાંથી કયા મુખ્ય બોધપાઠ કે સંદેશા આપણે તારવી શકીએ જે આજે પણ ઉપયોગી હોય?
મને લાગે છે કે 3-4 મુખ્ય વસ્તુઓ છે જે ધ્યાન પર લેવા જેવી છે. પહેલી અને કદાચ સૌથી અગત્યની, કોઈ પણ યુગને સુવર્ણ યુગ માની લેવાની ભૂલ ન કરવી, અથવા તો એવું માની લેતા પહેલા બે વાર વિચારવું. હંમેશા સપાટી નીચે જોવું જરૂરી છે. શું ખરેખર બધું એટલું સારું છે જેટલું દેખાય છે? આ આપણા સમય માટે પણ એટલું જ સાચું છે.
બરાબર. બીજો મુદ્દો પેલો રાષ્ટ્રવાદનો.
ચોક્કસ, રાષ્ટ્રવાદ એક જબરદસ્ત તાકાતવાળી ભાવના છે, પણ એ બેધારી તલવાર જેવી છે. એ લોકોને જોડી શકે, દેશ માટે ગર્વ અપાવી શકે, પણ એ જ રાષ્ટ્રવાદ જ્યારે આક્રમક બને, બીજાઓ પ્રત્યે નફરત પેદા કરે, ત્યારે બહુ ખતરનાક બની શકે છે. ટકમેન બતાવે છે કે કેવી રીતે રાષ્ટ્રવાદી જુસ્સો, તર્ક, માનવતા અને આંતરરાષ્ટ્રીય સમજ પર ભારે પડી શકે છે. આ ચેતવણી આજે પણ એટલી જ મહત્વની છે.
અને ત્રીજું, પેલું સમાજનું અંદરથી વહેંચાઈ જવું, જેમ ડ્રેફસ કેસમાં આપણે જોયું.
હા, જ્યારે સમાજ અંદરથી બહુ વહેંચાયેલો હોય, ધ્રુવીકરણ વધી ગયો હોય, ત્યારે એ કોઈ પણ સંકટનો સામનો કરવા માટે નબળો પડી જાય છે. પછી એ સંકટ બહારથી આવે કે અંદરથી, ખોટી માહિતી, અફવાઓ, સંસ્થાઓ પરનો અવિશ્વાસ, આ બધું સમાજના બંધારણને નબળું પાડે છે. એટલે સામાજિક એકતા અને વાતચીત કેટલી જરૂરી છે એ આ પુસ્તક યાદ અપાવે છે.
અને કદાચ છેલ્લો મુદ્દો એ કે વિચારોની પણ તાકાત હોય છે. પછી એ નીચેની ફિલોસોફી હોય કે અરાજકતાવાદી વિચારધારા, એ ખાલી ચોપડીઓમાં નથી રહેતા.
બરાબર કહ્યું. એ વિચારો વાસ્તવિક દુનિયામાં અસર કરે છે, ઇતિહાસને દિશા આપે છે, સારી કે ખરાબ. એટલે આપણા સમાજમાં અત્યારે કેવા વિચારો ચાલી રહ્યા છે, એની શું અસર થઈ શકે છે, એના પર ધ્યાન આપવું જરૂરી છે.
આ પુસ્તક ભલે ઇતિહાસનું હોય, પણ આજના જીવન માટે એમાંથી શું પાઠ લઈ શકાય, આપણે એને કેવી રીતે લાગુ પાડી શકીએ?
જો, સૌથી પહેલી વાત તો એ કે ઇતિહાસમાંથી શીખવાનું છે, પણ સાવધાની રાખીને. દરેક પરિસ્થિતિ અલગ હોય છે. ખાલી આ તો પહેલાં પણ થયેલું એમ કહીને બેસી ન રહેવાય. પણ હા, ભૂતકાળના અનુભવો આપણને વર્તમાનના જોખમો ઓળખવામાં ચોક્કસ મદદ કરી શકે છે.
જેમ કે જો આપણે સમાજમાં જોઈએ કે અતાર્કિક વાતો વધી રહી છે, હિંસાને ગ્લોરિફાઈ કરવામાં આવે છે અથવા કોઈ ચોક્કસ ગ્રુપ સામે નફરત ફેલાવવામાં આવે છે, તો પ્રાઉડ ટાવર આપણને યાદ અપાવે કે ભાઈ આ સારા સંકેત નથી, આ ખતરનાક છે.
બિલકુલ. બીજું, નેતાઓ અને સરકારો શું બોલે છે એના પર રજ વિશ્વાસ ન કરો. એ શું કરે છે એ જોવું. હેગ પરિષદો યાદ છે ને? વાતો શાંતિની ને તૈયારી યુદ્ધની. એટલે વચનો અને કામ વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે.
અને મને લાગે છે કે એક બહુ મહત્વની વાત એ છે કે સવાલો પૂછતા રહેવું. કોઈ આવીને કહે કે આપણો સમય તો સુવર્ણ યુગ છે, કે ચિંતા જેવું કંઈ નથી, બધું બરાબર છે, ત્યારે ટકમેનની જેમ પૂછવું જોઈએ, ખરેખર સપાટી નીચે શું ચાલી રહ્યું છે? કંઈ દેખાતું નથી એવું તો નથી ને?
એકદમ સાચી વાત. ક્રિટિકલ થિંકિંગ, ઊંડાણથી જોવાની ટેવ આ પુસ્તક આજ શીખવે છે.
સરસ. તો આ આખી ચર્ચા પછી જો હું પૂછું કે આ પુસ્તકમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો ટેકઅવે, સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો?
મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ઇતિહાસ કેવી રીતે અણધાર્યા વળાંક લે છે, પણ એ ક્યારે સાવ આકસ્મિક નથી હોતો. જે મોટી ઘટનાઓ બને છે ને એના મૂળિયા બહુ ઊંડા હોય છે, અને ઘણીવારે માનવીય ભૂલો, ખોટી માન્યતાઓ અને નેતાઓની નિષ્ફળતાનું પરિણામ હોય છે. પ્રાઉડ ટાવર બતાવે છે કે આપત્તિના બીજ કેવી રીતે લાંબા સમય સુધી અજાણતા વવાતા રહે છે.
અને મારા માટે આ પુસ્તક વાંચ્યા પછી એ વિચાર મનમાં ઘૂમરાયા કરે છે કે સભ્યતા, શાંતિ, વ્યવસ્થા આ બધું આપણે જેટલું મજબૂત માનીએ છીએ એટલું કદાચ નથી. એ ઘણું નાજુક છે. જે પરિબળોએ 100-125 વર્ષ પહેલાં યુરોપને આગમાં ધકેલી દીધું હતું, પેલો આંધળો રાષ્ટ્રવાદ, સામાજિક અસંતોષ, તર્કની બાદબાકી, એ આજે પણ અલગ સ્વરૂપમાં આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક દેખાય છે. એટલે આ પુસ્તક આપણને વધુ સાવચેત, વધુ જાગૃત રહેવાની પ્રેરણા આપે છે.
સાચી વાત છે. ધ પ્રાઉડ ટાવર ખાલી ભૂતકાળની વાત નથી કરતું, એ આપણને વર્તમાન અને ભવિષ્ય વિશે વિચારતા કરી મૂકે છે. એ ખૂબ જરૂરી પુસ્તક છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.